એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક ખરેખર રસપ્રદ પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. ટેરિલ એલ ગિવેન્સનું પુસ્તક છે ધ બુક ઓફ મોર્મોન, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
હા, અને આ જે પુસ્તક છે એ ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસની પેલી પ્રખ્યાત સિરીઝ છે ને, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન, એનો જ એક ભાગ છે.
બરાબર. એ સિરીઝ તો જાણીતી છે, અઘરા વિષયોને સરળ બનાવે છે. પણ આ વિષય ધ બુક ઓફ મોર્મોન આપણા શ્રોતાઓ માટે કદાચ થોડો નવો હોય.
હા, કદાચ સીધો પરિચિત ન લાગે, પણ જાણવા જેવો છે. જો આ બુક ઓફ મોર્મોન જે છે એ દુનિયાના એક ઝડપથી ફેલાતા ધર્મ ધ ચર્ચ ઓફ જીઝસ ક્રાઇસ્ટ ઓફ લેટર ડે સેન્ટ્સનો મુખ્ય ગ્રંથ છે. એમને મોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
અચ્છા, લેટર ડે સેન્ટ્સ, હા, સાંભળ્યું છે.
તો આ પુસ્તકને સમજવાથી ખાલી એ ધર્મની માન્યતાઓ જ નહીં, પણ એમ કહો ને કે અમેરિકાના ધાર્મિક ઇતિહાસમાં નવા ધર્મો કેવી રીતે બને છે, અને આસ્થા અને અભ્યાસ, મતલબ શ્રદ્ધા અને રિસર્ચ, એ બે વચ્ચે કેવો સંબંધ હોઈ શકે, એ બધું સમજવામાં મદદ મળે છે.
એટલે ખાલી ધર્મગ્રંથ તરીકે જ નહીં, પણ એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક દસ્તાવેજ તરીકે પણ મહત્વનું છે.
બિલકુલ. અને ગિવેન્સનું પુસ્તક એ જ કરે છે. એ ખાલી સાચું કે ખોટું એ ચર્ચામાં નથી પડતું, પણ એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરે છે.
અને એના લેખક ટેરિલ ગિવેન્સ, એમના વિશે કંઈક કહો ને, એમનો શું દૃષ્ટિકોણ છે?
હા, ટેરિલ ગિવેન્સ પોતે એક જાણીતા અમેરિકન વિદ્વાન છે. ધર્મ અને સાહિત્ય બંનેના અભ્યાસો. યુનિવર્સિટી ઓફ રિચમન્ડમાં પ્રોફેસર હતા અને એમની પીએચડી તુલનાત્મક સાહિત્યમાં છે.
એટલે શૈક્ષણિક રીતે તો મજબૂત છે જ.
ચોક્કસ. પણ એમની સૌથી રસપ્રદ વાત છે એમનો બેવડો દ્રષ્ટિકોણ. જો એક તરફ ગિવેન્સ પોતે લેટર ડે સેન્ટ્સ ચર્ચના સક્રિય સભ્ય છે, એટલે એમને અંદરની વાત ખબર છે કે આ પુસ્તક શ્રદ્ધાળુઓ માટે શું માયને રાખે છે.
ઓ, એમ વાત છે.
હા, અને બીજી તરફ એમની જે શૈક્ષણિક તાલીમ છે એના કારણે તેઓ એકદમ નિષ્પક્ષ રીતે એક ઇતિહાસકાર કે સાહિત્યક વિવેચકની જેમ આ ગ્રંથનું વિશ્લેષણ કરી શકે છે, શ્રદ્ધાના દાયરાની બહાર જઈને પણ.
વાહ, આ તો ખરેખર અનોખું કોમ્બિનેશન કહેવાય. એક પગ શ્રદ્ધામાં, બીજો શૈક્ષણિક જગતમાં. આનાથી એમનું લખાણ વધુ સંતુલિત બને.
હું માનું છું કે હા, કારણ કે એ ટીકાકારો શું કહે છે એ પણ પૂરી નિષ્પક્ષતાથી રજૂ કરે છે, અને સાથે સાથે પુસ્તકમાં જે ધર્મશાસ્ત્રીય ઊંડાણ છે, જે સાહિત્યિક ગુણો છે, એને પણ સ્પષ્ટ કરે છે. એમનો હેતુ પ્રચાર કે ખંડન નથી, પણ સમજણ આપવાનો છે. એટલે જ આ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન સિરીઝ માટે તેઓ યોગ્ય પસંદગી હતા.
બરાબર. તો આ પુસ્તકમાં ગિવન્સની મુખ્ય દલીલ શું છે? એ શું કહેવા માંગે છે આટલા ટૂંકા પરિચયમાં?
એમની મુખ્ય વાત એ છે કે ધ બુક ઓફ મોર્મોનને તમે ખાલી એમ કહીને ન ઉડાવી શકો કે આ તો કોઈએ બનાવેલી વાર્તા છે કે ધાર્મિક છેતરપિંડી છે. એવું કરવાથી તમે એની જે જબરદસ્ત અસર થઈ છે લાખો લોકો પર અને એની અંદર જે જટિલતા છે એને નજરઅંદાજ કરો છો.
એટલે કે માનો કે ના માનો, પણ એને ગંભીરતાથી લેવું જોઈએ.
બરાબર. ગિવન્સ કહે છે કે ભલે તમે એના દૈવી મૂળમાં ન માનતા હો, તો પણ આ ગ્રંથ ધર્મશાસ્ત્રીય રીતે ઘણો ગહન છે, સાહિત્યિક રીતે પણ જટિલ છે, અને અમેરિકાના ઇતિહાસ માટે મહત્વનો છે, એટલે એના પર બૌદ્ધિક રીતે વિચાર થવો જ જોઈએ.
રસપ્રદ વાત છે. તો આ ટૂંકા પુસ્તકમાં ગિવન્સ આપણને કઈ રીતે આખી વાત સમજાવે છે? શરૂઆત ક્યાંથી કરે છે?
શરૂઆત થાય છે 19મી સદીના અમેરિકાથી. એ સમય હતો બીજા મહાન જાગૃતિનો. ધાર્મિક ઉત્સાહ ચરમ પર હતો. એ માહોલમાં આ પુસ્તક આવ્યું. ગિવન્સ જોસેફ સ્મિથની વાર્તા કહે છે, પેલી સોનેરી પ્લેટો મળી, પછી દૈવી શક્તિથી અનુવાદ કર્યો, એ બધી વાત, પણ એને ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને.
ઓકે, અને પછી પુસ્તકની અંદર શું છે એની વાત?
હા, પણ એ કોઈ શ્લોક શ્લોકનો સારાંશ નથી. એના બદલે એ પુસ્તકની જે મુખ્ય કથા છે, પ્રાચીન અમેરિકામાં બે સંસ્કૃતિઓ હતી, નેફાઇટ્સ અને લેમનાઇટ્સ. એમના ઉદય અને પતનની આખી વાર્તા એનું એક ઓવરવ્યૂ આપે છે. એનું માળખું કેવું છે, મુખ્ય પાત્રો કોણ છે, અને ખાસ તો પેલું ગૌરવચક્ર જે વારંવાર આવે છે.
એક મિનિટ, ગૌરવચક્ર એ શું છે, થોડું સમજાવશો?
હા, એ બહુ રસપ્રદ કન્સેપ્ટ છે જે પુસ્તકમાં વારંવાર દેખાય છે. એનો મતલબ એમ કે જ્યારે લોકો સારા હોય, વિનમ્ર હોય, ત્યારે ભગવાન એમને સમૃદ્ધિ આપે, પણ પછી એ સમૃદ્ધિમાંથી ઘણીવાર ગર્વા આવે, સમાજમાં અસમાનતા વધે, લોકો ભૌતિકવાદ તરફ વળે અને આ ગર્વ પછી નૈતિક અને સામાજિક પતન લાવે છે, જેનાથી દુઃખ અને તકલીફ આવે અને પછી એ દુઃખમાંથી લોકો પાછા નમ્ર બને, ભગવાન તરફ વળે, આખું ચક્કર ચાલ્યા કરે.
અરે વાહ, આ તો જાણે દરેક સમાજની, કદાચ દરેક વ્યક્તિની વાત લાગે છે, ખરું ને? સમૃદ્ધિ અને ગર્વ પછી પતન.
બિલકુલ, એટલે જ ગિવન્સ એના પર ભાર મૂકે છે. એ પછી પુસ્તકની સફરમાં આગળ જઈએ તો કથાનો સૌથી મહત્વનો ભાગ આવે છે, જ્યારે ઈસુ ખ્રિસ્ત એમના પુનરુત્થાન પછી પ્રાચીન અમેરિકાના લોકોને મળે છે.
અમેરિકામાં?
હા, પુસ્તક મુજબ. ગિવન્સ આ ઘટનાના ધર્મશાસ્ત્રીય મહત્વને સમજાવે છે, જે પુસ્તકને ઈસુ ખ્રિસ્તનું બીજું પ્રમાણપત્ર તરીકે સ્થાપિત કરે છે. પછી એ પુસ્તકના ખાસ સિદ્ધાંતોની વાત કરે છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, માણસની સ્વતંત્ર ઈચ્છા કેટલી મહત્વની છે અને પેલો સદભાગી પતનનો વિચાર.
અને વિવાદો, કારણ કે મેં સાંભળ્યું છે કે આ પુસ્તક સાથે ઘણા વિવાદો જોડાયેલા છે, એની વાત પણ કરે છે.
હા, ચોક્કસપણે. ગિવન્સ બહુ પ્રમાણિકતાથી વિવાદોની ચર્ચા કરે છે, જેમ કે આ પુસ્તક ખરેખર કોણે લખ્યું, પછી પેલી ઐતિહાસિક વિસંગતતાઓ, માને કે પુસ્તકમાં ઘોડા, સ્ટીલ જેવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે એ સમયે અમેરિકામાં નહોતી એવું કહેવાય છે.
હા, એ મુદ્દો મેં પણ સાંભળ્યો છે.
પછી પુરાતત્વીય પુરાવા કેમ નથી મળતા? ડીએનએ પુરાવા શું કહે છે? ગિવન્સ ટીકાકારો શું કહે છે અને એના જવાબમાં શ્રદ્ધાળુ વિદ્વાનો શું દલીલો કરે છે, એ બધું જ નિષ્પક્ષ રીતે રજૂ કરે છે. અને છેલ્લે, આ પુસ્તકનો વારસો શું છે, લેટર ડે સેન્ટ્સ માટે એનું શું મહત્વ છે, કીસ્ટોન, એની વાત કરીને પૂરું કરે છે.
સારું, ચાલો થોડું ઊંડાણમાં જઈએ. તમે કહ્યું કે પુસ્તક 19મી સદીના અમેરિકામાં આવ્યું. ગિરન્સ એ સમયના માહોલ વિશે શું કહે છે?
ગિવન્સ એ સમયનું પશ્ચિમી ન્યૂયોર્કનું ચિત્ર ઊભું કરે છે. એ વિસ્તારને બર્ન ઓવર ડિસ્ટ્રિક્ટ કહેતા, મતલબ ધાર્મિક જુસ્સો એટલો બધો હતો કે જાણે આગ લાગી હોય. લોકો ચર્ચથી કંટાળ્યા હતા, કંઈક નવું, કંઈક મૂળ ખ્રિસ્તી ધર્મ જેવું શોધતા હતા. અને આ જ માહોલમાં જોસેફ સ્મિથ નામનો યુવાન આવ્યો
અને એણે દાવો કર્યો કે એને દર્શન થયો અને પ્લેટો મળી.
હા, પહેલા પ્રથમ દર્શનનો દાવો, પછી દેવદૂત મોરોનાઈએ સોનેરી પ્લેટો આપી એવો દાવો. ગિવન્સ આ બધી વાતો રજૂ કરે છે.
અને પેલી અનુવાદની પ્રક્રિયા, એમાં પથ્થરોનો ઉપયોગ થયો એવું કંઈક?
હા, યુરીમ અને થુમીમ એ ખાસ પથ્થરો હતા જેને સીર સ્ટોન્સ પણ કહે છે. એના દ્વારા દૈવી મદદથી અનુવાદ કર્યો એવું મનાય છે. ગિવન્સ એની પણ વાત કરે છે અને પેલા 3 અને 8 સાક્ષીઓ, જેમણે પ્લેટો જોઈ હોવાનો દાવો કર્યો, એમની જુબાનીનું પણ વિશ્લેષણ કરે છે. ગિવન્સ આને ફક્ત શ્રદ્ધાની વાત નથી ગણતા, એમાં ઇતિહાસ અને એ સમયના વિચારોનો પ્રભાવ પણ જુએ છે. આજ એની બેવડી ઓળખ છે, 19મી સદીનું સર્જન પણ અને પ્રાચીન ગ્રંથ હોવાનો દાવો પણ. આ બંનેને સાથે રાખીને જ સમજવું પડે.
ઓકે, હવે વાત કરીએ પુસ્તકના ધર્મશાસ્ત્રની. તમે કહ્યું કે એ ક્રાંતિકારી હતું, કઈ રીતે? એ સમયની ખ્રિસ્તી માન્યતાઓથી શું અલગ હતું?
મુખ્યત્વે 2-3 બાબતો. પહેલું, ભગવાનનું સ્વરૂપ. મોટાભાગના ખ્રિસ્તીઓ ભગવાનને અમૂર્ત, નિરાકાર માનતા હતા, પણ બુક ઓફ મોર્મન ભગવાનને એક શારીરિક સ્વરૂપ ધરાવતા વ્યક્તિગત પિતા તરીકે રજૂ કરે છે, જેની સાથે માણસ સીધો સંબંધ બાંધી શકે.
આ તો મોટો તફાવત કહેવાય. અને પેલો સદભાગી પતનવાળો મુદ્દો, એ જરા ફરી સમજાવશો?
હા, એ ખરેખર રસપ્રદ છે. સામાન્ય ખ્રિસ્તી માન્યતા પ્રમાણે આદમ અને ઈવનું પતન એ માનવજાત માટે શ્રાપ, મૂળ પાપ હતું. પણ બુક ઓફ મોર્મન કહે છે કે એ સદભાગી હતું, મતલબ સારું થયું કે પડ્યા.
સારું થયું કઈ રીતે?
કારણ કે પતનને લીધે જ માણસને સારું ખરાબ પારખવાની બુદ્ધિ મળી, પોતાની ઈચ્છા વાપરવાની તક મળી અને પૃથ્વી પર અનુભવ લઈને વિકાસ કરવાની તક મળી. એક પ્રખ્યાત લાઇન છે પુસ્તકમાં, આદમ પડ્યો જેથી માણસો અસ્તિત્વમાં આવી શકે અને માણસો અસ્તિત્વમાં છે જેથી તેઓ આનંદ પામી શકે. જુઓ કેટલો આશાવાદી દૃષ્ટિકોણ છે જીવન પ્રત્યે.
વાહ, આ તો ખરેખર જુદી જ વાત છે. પાપ નહીં પણ વિકાસની તક તરીકે જુઓ. બીજો કોઈ મુખ્ય સિદ્ધાંત?
બીજો મહત્વનો સિદ્ધાંત છે માનવ સંકલ્પ શક્તિ, એટલે કે એજન્સી. પુસ્તક ખૂબ ભાર મૂકે છે કે માણસ પોતાની પસંદગી કરવા સ્વતંત્ર છે અને એના પરિણામો માટે જવાબદાર છે. એ સમયે કેટલાક લોકો માનતા હતા કે બધું પહેલેથી નક્કી જ છે, પૂર્વ નિયતિવાદ. પણ આ પુસ્તક કહે છે, ના, તમારી પાસે પસંદગી છે. અને ત્રીજું, ઈસુ ખ્રિસ્તની કેન્દ્રીયતા. આખું પુસ્તક ખ્રિસ્તની આસપાસ ફરે છે. એમના જન્મના સદીઓ પહેલાના પૈગંબરો પણ એમના વિશે જાણતા હતા અને શીખવતા હતા.
આ બધું સાંભળીએ ત્યારે એમ લાગે કે પુસ્તક ખરેખર ગહન છે. તો પછી આટલા વિવાદો કેમ, ખાસ કરીને ઇતિહાસ અને પુરાવાને લઈને?
બરાબર, એ જ મુદ્દો ગિવન્સ ચોથા પ્રકરણમાં લે છે. સૌથી મોટી ટીકા એ છે કે પુસ્તકમાં જે મોટી મોટી સંસ્કૃતિઓ, નેફાઇટ્સ, લેમનાઇટ્સ, જેરેડાઇટ્સની વાત છે, એના કોઈ નક્કર પુરાતત્વીય પુરાવા, જેમ કે મોટા શહેરોના અવશેષો વગેરે મળ્યા નથી. બીજું, પેલી ઐતિહાસિક વિસંગતતાઓ. પુસ્તકમાં સ્ટીલ, ઘોડા, રથ, ઘઉં જેવી વસ્તુઓનો ઉલ્લેખ છે, પણ મોટાભાગના ઇતિહાસકારો માને છે કે આ બધી વસ્તુઓ યુરોપિયનો આવ્યા એ પહેલાં અમેરિકામાં હતી જ નહીં.
તો આનો શું જવાબ અપાય છે, અથવા ગિવન્સ શું કહે છે?
જુઓ, ટીકાકારો કહે છે કે આ બધું સાબિત કરે છે કે પુસ્તક 19મી સદીમાં જ લખાયું છે, કોઈ પ્રાચીન ગ્રંથ નથી. જ્યારે જે લોકો માને છે એ વિદ્વાનો જુદા જુદા ખુલાસા આપે છે. કેટલાક કહે છે કે સ્ટીલનો મતલબ કદાચ કોઈ ખાસ પ્રકારનું મજબૂત તાંબુ હશે, ઘોડો શબ્દ કદાચ ટેપીર જેવા કોઈ બીજા પ્રાણી માટે વપરાયો હશે. ભાષાંતરની સમસ્યા હોઈ શકે.
ઓકે, એટલે અર્થઘટનનો સવાલ છે એમ.
હા, અમુક અંશે. અને પુરાતત્વીય પુરાવાના અભાવ માટે હવે ઘણા લેટર ડે સેન્ટ વિદ્વાનો મર્યાદિત ભૂગોળ મોડેલની વાત કરે છે.
મર્યાદિત ભૂગોળ મોડેલ, એ વળી શું છે?
એ મોડેલ એમ કહે છે કે બુક ઓફ મોર્મનની ઘટનાઓ આખા અમેરિકા ખંડમાં નહીં, પણ કોઈ એક નાના ચોક્કસ વિસ્તારમાં બની હશે, કદાચ મધ્ય અમેરિકામાં. અને લેહીનું કુટુંબ જ્યારે ત્યાં આવ્યું ત્યારે કદાચ ત્યાં પહેલેથી મોટી વસ્તી હતી અને એ લોકો એમાં ભળી ગયા. આનાથી સમજાવવાનો પ્રયત્ન થાય છે કે શા માટે એમના અલગ પુરાવા નથી મળતા.
અને ડીએનએ, એનું શું?
હા, ડીએનએ પણ એક મોટો પડકાર છે, કારણ કે અત્યાર સુધીના પુરાવા બતાવે છે કે મૂળ અમેરિકનોના પૂર્વજો મોટે ભાગે એશિયાથી આવ્યા હતા, મધ્ય પૂર્વથી નહીં જેમ બુક ઓફ મોર્મન સૂચવે છે. આના પણ જટિલ જવાબો અપાય છે, જેમાં વંશ ભળી જવા, અમુક વંશાવળી લુપ્ત થઈ જવી વગેરે દલીલો છે.
એટલે ગિવન્સ આ બધી અઘરી વાતોને ટાળતા નથી, પણ સામે ચાલીને ચર્ચે છે.
બિલકુલ, અને બંને પક્ષની દલીલો રજૂ કરે છે. તે પોતે પણ સ્વીકારે છે કે વૈજ્ઞાનિક કે ઐતિહાસિક પુરાવા નિર્ણાયક નથી, મતલબ કે એનાથી સાબિત નથી થતું. એટલે જ ગિવન્સ જે કહે છે તેમ, આ પુસ્તકની ખરી તાકાત કદાચ પુરાવામાં નથી, પણ લાખો લોકોના જીવન પર એની જે અસર થઈ છે, એમનામાં જે વ્યક્તિગત આધ્યાત્મિક અનુભવ એ જગાડે છે, એમાં રહેલી છે, એ જ એના વારસાનો મુખ્ય ભાગ છે.
તો આખી વાતચીત પરથી આ પુસ્તક અને ગિવન્સના વિશ્લેષણમાંથી કયા મુખ્ય સંદેશા આપણે લઈ શકીએ, જે આજે પણ આપણને કંઈક વિચારવા મજબૂર કરે?
મને લાગે છે પહેલો અને બહુ મહત્વનો સંદેશ છે પેલી બેવડી ઓળખવાળો. કોઈપણ ધાર્મિક ગ્રંથને સમજવો હોય તો એ કયા સમયમાં બન્યો અને એની અંદરની શ્રદ્ધાની દુનિયા શું છે, એ બંનેને સમજવા પડે. ખાલી એક બાજુ જોવાથી ન ચાલે.
બરાબર.
બીજો, પેલો ગૌરવ ચક્રનો સંદેશ. સમૃદ્ધિ આવે ત્યારે નમ્ર રહેવું અને સત્તા સાથે આવતી જવાબદારી સમજવી, ગર્વથી બચવું. આ ચેતવણી તો આજે પણ એટલી જ સાચી છે, નહીં? આપણા પોતાના જીવનમાં પણ અને સમાજમાં પણ.
સાચી વાત.
અને પેલો સદભાગી પતન અને માનવ સંકલ્પ શક્તિવાળો વિચાર પણ મને બહુ સ્પર્શી ગયો. જીવન તરફ જોવાનો એકદમ પોઝિટિવ અને સશક્ત કરતો દ્રષ્ટિકોણ છે, કે આપણે ખાલી સંજોગોના હાથમાં નથી, આપણે પસંદગી કરી શકીએ છીએ, આપણે વિકાસ પામી શકીએ છીએ.
બિલકુલ.
અને ચોથો મુદ્દો કદાચ એ સતત પ્રગટીકરણનો વિચાર, મતલબ કે ભગવાન સાથેનો સંવાદ કંઈ ભૂતકાળમાં અટકી નથી ગયો, એ આજે પણ શક્ય છે. હવે ભલે કોઈ આ વાત માને કે ન માને, પણ એ વિચારવા પ્રેરે છે કે ધર્મ કેવી રીતે જીવંત રહે છે, કેવી રીતે બદલાય છે. આ બધા મુખ્ય વિચારો છે.
ગિવન્સના પુસ્તકમાં કે પુસ્તકમાંથી જ કોઈ એવી લાઈન કે વિચાર છે જે તમને ખાસ યાદ રહી ગયા હોય?
હા, ગિવન્સના પોતાના વિશ્લેષણમાંથી એક વાત મને ગમી. બુક ઓફ મોમનનું ધર્મશાસ્ત્રીય માળખું આશ્ચર્યજનક રીતે મજબૂત અને નવીન છે. તે તેના સમયની ખ્રિસ્તી રૂઢિચુસ્તતાથી ધર્મમૂળથી અલગ દ્રષ્ટિકોણ રજૂ કરે છે. મતલબ એ ખાલી કોપી પેસ્ટ નથી, એમાં કંઈક ઓરિજિનલ છે.
અને પુસ્તકમાંથી કોઈ પ્રેરક વિચાર?
પુસ્તકમાં એક સરસ વાક્ય છે, જ્યારે તમે તમારા સાથી માણસોની સેવામાં હોવ છો ત્યારે તમે ફક્ત તમારા ભગવાનની સેવામાં જ હોવ છો.
સેવા કેટલી મહત્વની છે એ આનાથી સરસ રીતે કઈ રીતે કહેવાય? આપણા ત્યાં પણ નર સેવા જ નારાયણ સેવા કહે છે ને, એના જેવું જ.
હા, બહુ સુંદર વિચાર છે. બીજો એક વિચાર જે ગિવનસેતન હાઇલાઇટ કર્યો છે, નાની અને સાદી વસ્તુઓ દ્વારા મહાન કાર્યો પાર પાડવામાં આવે છે. આ સાંભળીને એમ લાગે કે મોટા કામ કરવા માટે હંમેશા મોટા સાધનો જ ન જોઈએ, નાના પ્રયત્નો પણ મહત્વના છે. અને છેલ્લું પેલું વાક્ય, આદમ પડ્યો જેથી માણસો હોઈ શકે અને માણસો છે જેથી તેઓ આનંદ પામી શકે. આ જીવનના હેતુ વિશે બહુ જ આશા જગાવે છે કે તકલીફો ભલે હોય પણ આખરે જીવનનો હેતુ આનંદ અને વિકાસ છે.
તો આ બધી ઊંડી વાતો તો થઈ, પણ આપણા રોજિંદા જીવનમાં આ પુસ્તક કે ગિવન્સનું વિશ્લેષણ કઈ રીતે કામ લાગી શકે? કોઈ પ્રેક્ટિકલ વાત?
ચોક્કસ. પહેલો તો આપણી આસપાસ અલગ અલગ માન્યતાવાળા લોકો હોય છે. લેટર્ડે સેન્ટ્સ પણ હવે દુનિયાભરમાં છે. એમના મુખ્ય ગ્રંથ વિશે થોડું જાણીએ તો એમની વાત સમજવામાં, એમની સંસ્કૃતિને સમજવામાં મદદ મળે, એકબીજા પ્રત્યે વધુ સહિષ્ણુ બની શકીએ.
હા, એ તો ખરો, બીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો એ સારી વાત છે. બીજું કંઈ?
બીજું, ગિવન્સ જે રીતે બીજા ધર્મનો અભ્યાસ કરે છે આદર સાથે પણ બુદ્ધિપૂર્વક, એ રીત આપણને પણ ઉપયોગી થઈ શકે બીજા ધર્મો કે વિચારોને સમજવા માટે. અને પુસ્તકમાં જે વિષયો છે, કુટુંબ, સમાજ, ગર્વ, નમ્રતા, સેવા, એના પર વિચાર કરવાથી આપણને પોતાના જીવન માટે પણ કંઈક શીખવા મળે છે.
અને જેમને ઇતિહાસ કે ધર્મના અભ્યાસમાં રસ હોય
એમના માટે તો આ એક ઉત્તમ કેસ સ્ટડી છે. નવો ધર્મ કેવી રીતે શરૂ થાય, કેવી રીતે ફેલાય, કયા પડકારો આવે, અને આપણી વિચાર શક્તિને પણ કસોટી પર ચડાવે છે કે અલગ અલગ પ્રકારના પુરાવા જેમ કે ઇતિહાસ, સાહિત્ય, શ્રદ્ધા, આ બધાનું મૂલ્યાંકન કેવી રીતે કરવું.
ખરેખર આખી ચર્ચા પછી મને લાગે છે કે ધ બુક ઓફ મોર્મન વિશે જાણવું એ ખાલી એક ધર્મ વિશે જાણવા કરતાં ઘણું વધારે છે. મારા માટે મુખ્ય શીખ એ રહી કે કોઈ પણ જટિલ વિષયને, ખાસ કરીને ધર્મને, ખાલી સાચું કે ખોટું ના લેબલથી ન જોવો જોઈએ. ગિવન્સની જેમ એના ઇતિહાસ, સાહિત્ય, સમાજ પર અસર, એ બધા પાસાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.
અને મારા મોટે આ વાતચીત પછી ફરી એ વાત સ્પષ્ટ થઈ કે શ્રદ્ધા અને તર્ક વચ્ચે સંવાદ શક્ય છે અને જરૂરી પણ છે. ગિવન્સ પોતે જે રીતે એક શ્રદ્ધાળુ અને વિદ્વાન તરીકે સંતુલન રાખે છે એ ખરેખર પ્રેરણાદાયક છે. એ બતાવે છે કે તમે ઊંડી શ્રદ્ધા પણ રાખી શકો અને સાથે સાથે બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ પણ રહી શકો. અને હા, એ પણ સમજાયું કે કેવી રીતે એક નાની સ્થાનિક ઘટના પણ દુનિયાભરમાં અસર ઊભી કરી શકે છે. આ પુસ્તકની આખી સફર એનું ઉદાહરણ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.